એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવા જઈ રહ્યા છીએ જે એમ કહી શકાય કે 20મી સદીના અંગ્રેજી સાહિત્ય પર એક અલગ જ છાપ છોડી ગઈ છે. એવલિન વો દ્વારા લખાયેલી એ હેન્ડફુલ ઓફ ડસ્ટ.
હા, અને વો એટલે એમના સમયના ઉચ્ચ વર્ગ પર, મતલબ એમના દંભ અને નૈતિક પતન પર એવો ધારદાર કટાક્ષ કરવા માટે જાણીતા છે.
બરાબર. આ નવલકથા 1934માં આવી અને એમની જે પેલી શરૂઆતની હળવી કોમેડી હતી ને, એનાથી આ ઘણી જુદી પડે છે. વધુ ગંભીર, વધુ અંધકારમય કહી શકાય.
કહેવાય છે કે એમના પોતાના જીવનના અનુભવો, ખાસ કરીને છૂટાછેડા, એનો પડઘો આમાં સંભળાય છે.
અને આ શીર્ષક પણ જુઓ, એ હેન્ડફુલ ઓફ ડસ્ટ, સીધું ટીએસ એલિયટની પેલી પ્રખ્યાત કવિતા ધ વેસ્ટલેન્ડ માથે લીધું છે. આઈ વિલ શો યુ ફિયર ઇન અ હેન્ડફુલ ઓફ ડસ્ટ.
એટલે શરૂઆતથી જ સંકેત મળી જાય છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. આધ્યાત્મિક ખાલીપો, સંસ્કૃતિનું પતન, અર્થહીનતા, આ બધું.
ચાલો ત્યારે શરૂ કરીએ. વાર્તાનું કેન્દ્ર છે ટોની લાસ્ટ અને એનું પ્રિય ઘર હેટનેબી. હવે આ હેટનેબી કોઈ જૂનો પુરાણો કિલ્લો નથી. હો
ના ના, એ તો 19મી સદીનું ગોથિક રિવાઇવલ છે, મતલબ જૂની શૈલીની નકલ.
અને આ જ વાત રસપ્રદ છે નહીં, જાણે ટોની જે પરંપરાને વળગી રહ્યો છે તેની નાજુકતા, કદાચ એની કૃત્રિમતાનો આ એક ઇશારો છે. ટોની અહીં એની પત્ની લેડી બ્રેન્ડા અને પુત્ર જ્હોન એન્ડ્રુ સાથે રહે છે અને માને છે કે સુખી છે.
હા, અને આ માનવું જ કદાચ એની ટ્રેજેડીનો પાયો છે. ટોની એક કરુણ પાત્ર છે, ભલો માણસ, વિશ્વાસુ, સિદ્ધાંતવાદી, પણ સમય કરતા કદાચ થોડો પાછળ.
પેલો ટિપિકલ અંગ્રેજ જમીનદાર.
બરાબર. હેટન એબી એના માટે ફક્ત ઘર નથી, એની ઓળખ છે, એનું સર્વસ્વ છે. પણ આ જ ભોળપણ એને આધુનિક દુનિયાની સામે લાચાર બનાવી દે છે. એની આખી સફર જુઓ તો બધું ગુમાવતો જાય છે. પહેલા પ્રેમનો ભ્રમ, પછી દીકરો, વિશ્વાસ, અને છેલ્લે તો આઝાદી પણ.
અને સામે છે લેડી બ્રેન્ડા. હવે એને સીધી વિલન કહેવી કદાચ નહીં, પણ એનામાં એક ભયાનક ખાલીપો છે, અંદરથી એકદમ ખાલી.
સાચી વાત. ગ્રામ્ય જીવનની એક વિધતાથી કંટાળી ગઈ છે, એટલે લંડનના પેલા ચળકાટ તરફ ખેંચાય છે.
અને ત્યાં મળે છે જ્હોન બીવર.
હા, જ્હોન બીવર એની સાથે સંબંધ બાંધે છે, પણ એમાં કોઈ ઉત્કટતા કે પ્રેમ જેવું નથી, બસ શૂન્યાવકાશ ભરવાનો પ્રયત્ન.
અને આ ખાલીપો જ એને ટોનીના દુઃખ પ્રત્યે એટલી બધી સંવેદનહીન બનાવી દે છે કે નવાઈ લાગે.
ખરેખર. અને જ્હોન બીવર પોતે, એ તો જાણે આજના પોલા સમાજનું પ્રતીક જ જોઈ લો.
કંઈ ખાસ નથી એનામાં, ન આકર્ષણ, ન બુદ્ધિ,
બસ પરોપજીવી જેવો, સામાજિક અને આર્થિક ફાયદો શોધતો ફરે છે. બ્રેન્ડા સાથે પણ એટલા જ જોડાય છે. જેવી એની આર્થિક સ્થિતિ ડગમગી,
એટલે તરત છટકી જાય.
બરાબર. અને એની માં શ્રીમતી બીવર, એ પણ એવી જ વ્યાપારી બુદ્ધિવાળી, જૂના મકાનોને રિનોવેટ કરીને વેચવાનો ધંધો કરે, જાણે પરંપરા પર આધુનિક વેપારનું અતિક્રમણ.
આ બધા વડીલોની રમતમાં એમના સ્વાર્થમાં પીસાય છે કોણ? પેલો નિર્દોષ બાળક જ્હોન એન્ડ્રુ.
હેટનનું ભવિષ્ય, વંશનો દીવો.
અને એક શિકાર વખતે અકસ્માતમાં એનું મૃત્યુ થાય છે. આ વાર્તાનો સૌથી ક્રૂર વળાંક કહી શકાય.
અને એ પછી જે થાય છે એ ખરેખર હચમચાવી નાખે એવું છે. બ્રેન્ડા લંડનમાં છે, એને ફોન આવે છે. મિત્ર કહે છે, જ્હોન મરી ગયો.
ઓ,
એક પળ માટે એને એમ થાય છે કે એનો પ્રેમી જ્હોન બીવર મરી ગયો. અને એના મોંમાંથી શું નીકળે છે? હા, પડ છે, ઓ ભગવાનનો આભાર.
ઓ થેન્ક ગોડ.
પોતાના દીકરા માટે નહીં.
ના.
જ્યારે એને ખબર પડે છે કે એનો દીકરો જ્હોન એન્ડ્રુ મર્યો છે, ત્યારે એનો જે પ્રતિભાવ છે એ દુઃખનો નથી, જાણે કોઈ સામાજિક પ્રસંગમાં અડચણ આવી હોય ને એવી અસુવિધાનો છે.
હા હા હા. આ તો માનવતાનું જાણે મૃત્યુ કહેવાય. વોનો કટાક્ષ અહીં ભયંકરતાની હદ સુધી પહોંચી જાય છે. પેલી એલિયટની વેસ્ટલેન્ડવાળી વાત અહીં એકદમ બંધ બેસે છે. લાગણીઓ સુકાઈ ગયેલી, સંબંધો પોકળ.
ચોક્કસ. સભ્યતાનો દેખાવ કેટલો પાતળો છે એ અહીં છતું થઈ જાય છે.
આ ઘટના પછી તો ટોની અને બ્રેન્ડા વચ્ચે જાણે એક અદૃશ્ય દિવાલ બની જાય છે.
બિલકુલ. પુત્રોના અંતિમ સંસ્કાર પછી બ્રેન્ડા હેમ્પ્ટનમાં રહી જ નથી શકતી. એ ટોની પાસે છૂટાછેડા માંગે છે બીવર સાથે લગ્ન કરવા માટે.
અને ટોની, એ તો પેલી જૂની પરંપરા મુજબ બ્રેન્ડાની આબરૂ બચાવવા દોષ પોતાના માથે લેવા પણ તૈયાર થઈ જાય છે શરૂઆતમાં.
હા, એની સજ્જનતા. પણ આ નવી દુનિયામાં એ સજ્જનતાનો કોઈ અર્થ નહોતો.
અને પછી આવે છે અસલી વારો. બ્રેન્ડાના વકીલો એટલું મોટું ભરણ પોષણ માંગે છે કે
ટોનીએ હેમ્પટન વેચવું પડે, એનું પ્રાણ પ્યારું હેમ્પટન એબી.
અને ત્યારે ટોનીની આંખ ખુલે છે. એને સમજાય છે કે આ પ્રેમ નહોતો, આ તો સોદો હતો.
બરાબર. અને અહીં પહેલીવાર ટોનીનો પેલો ભોળો વિશ્વાસ તૂટે છે.
તેના પાડી દે છે, હેમ્પટન નહીં છોડે. એ કહે છે ને, માણસને પોતાના ઘર પર હક છે, ખરું ને? તે તેનું છે, હું તેમને અહીં નહીં આવવા દઉં. આ એનો બળવો છે.
શાંત પણ મક્કમ એ છૂટાછેડામાં સાથ આપવાનું બંધ કરે છે અને જાહેર કરે છે કે પોતે 6 મહિના માટે વિદેશ જાય છે.
અને આ નિર્ણય એને ક્યાં લઈ જાય છે?
હા, એક એવી સફર પર જે એના જીવનની અંતિમ અને સૌથી વિચિત્ર સફર બની રહે છે. ભાંગેલા દિલે દિશાહીન ટોની ડૉક્ટર મેસેન્જર નામના એક અજાણ્યા સંશોધક સાથે જોડાય છે. ક્યાં જવા? તો બ્રાઝિલના જંગલમાં ખોવારેલું શહેર શોધવા.
જાણે એક જંગલમાંથી બીજા જંગલમાં, લંડનના સભ્ય દેખાતા જંગલમાંથી સીધા એમેઝોનના અસલી જંગલમાં.
અને આ સફર શરૂઆતથી જાણે અપશુકન્યાળ હોય છે, નિષ્ફળતા જ લખેલી હોય છે.
અને ત્યાં ઊંડા જંગલમાં તે સખત બીમાર પડે છે.
હા, પેલો ડૉક્ટર મેસેન્જર મદદ લેવા જાય છે પણ નદીમાં ડૂબી જાય છે, ટોની એકલો મરવાની અણી પર.
ત્યાં એને મળે છે પેલો મિસ્ટર ટોડ.
મિસ્ટર ટોડ એકદમ વિચિત્ર પાત્ર, અભણ અંગ્રેજ છે, પણ જંગલમાં એણે પોતાનું એક નાનું સામ્રાજ્ય બનાવ્યું છે. એ ટોનીને બચાવે છે, સાજો કરે છે.
ટોનીને લાગે છે કે હવે બચી જવાશે.
હા, એ આભારી બને છે, પણ પછી ખરી રમત શરૂ થાય છે. મિસ્ટર ટોડને વાંચતા નથી આવડતું, પણ વાર્તાઓ સાંભળવાનો ભારે શોખ. અને ટોની પાસે શું હોય છે? ચાર્લ્સ ડિકિન્સની નવલકથાઓ.
ઓહ, એટલે પેલો ટોડ એને રોજ ડિકિન્સ વાંચી સંભળાવવા કહે છે.
ત્યાં પહોંચે છે. ટોનીને આશા બંધાય છે કે છુટકારો મળશે.
પણ પેલો ટોડ,
મિસ્ટર ટોડ ટોનીને સંતાડી દે છે અને બચાવવા આવેલા લોકોને શું કહે છે? એ તો મરી ગયો તાવમાં, આ રહી એની ઘડિયાળ, લઈ જાઓ.
અરે બાપ રે, આ તો દગો કહેવાય.
જેવી પેલી ટુકડી જાય છે, ટોનીને સમજાય છે કે એ બચ્યો નથી, એ કેદ થયો છે કાયમ માટે. લંડનના નૈતિક જંગલમાંથી છૂટીને એ એક શાબ્દિક જંગલમાં આવ્યો અને એ જંગલ વધુ ક્રૂર નીકળ્યું.
અને સૌથી મોટી વક્રોક્તિ જુઓ, સંસ્કૃતિનું પ્રતીક ડિકન્સની એ નવલકથાઓ એ જેના ત્રાસનું એની કેદનું સાધન બની જાય છે. આનાથી વધુ આયરોનિક શું હોઈ શકે?
અને નવલકથાનો અંત પણ આ જ નિરાશા પર મોહર મારે છે, નહીં? ઇંગ્લેન્ડમાં ટોનીને મૃત જાહેર કરી દેવાય છે.
હા, હેમ્પટન એબી એ જાય છે દૂરના સગાવાલા પાસે, જેમને એમાં કોઈ રસ નથી.
હા, એ લોકો તો એને સિલ્વર ફોક્સ ફાર્મ બનાવી દે છે, શિયાળ ઉછેરવાનું ફાર્મ. ટોનીનો વારસો, એની પરંપરા, બધું ખતમ, એક ધંધો બની ગયો.
અને બ્રેન્ડા?
બ્રેન્ડાને બીવર છોડી દે છે, કારણ કે હવે પૈસા ક્યાંથી આવે? એટલે છેવટે એ જો ગ્રાન્ટ મેન્ઝીઝ નામના એક બીજા માણસ સાથે એક વ્યવહારુ ઠંડુ લગ્ન કરી લે છે અને બસ, સમાજમાં ક્યાંક ખોવાઈ જાય છે.
અને પેલો ટોની, એ કાયમ માટે મિસ્ટર ટોડનો કેદી. એનું જીવન એટલે બસ ડિકન્સ વાંચ્યા કરવાનું અનંત કાળ સુધી. જાણે એણે જે ખોવાયેલા શહેરની શોધ કરી હતી તે આ જ હતું. મનની જેલ સંસ્કૃતિક સજા બની ગઈ.
આખી નવલકથા ખરેખર તો સભ્યતાના પાતળા પડદા નીચે છુપાયેલી પેલી બર્બરતાની જ વાત કરે છે.
હા, લંડનના ડ્રોઈંગ રૂમની જે ભાવનાત્મક ક્રૂરતા છે અને એમેઝોનના જંગલની શારીરિક ક્રૂરતા, વો બતાવે છે કે બંનેમાં બહુ ફરક નથી.
બંને જગ્યાએ નૈતિકતા, દયા, માનવતા જાણે અર્થહીન શબ્દો છે. ટોની જે મૂલ્યોને વળગી રહેવા માંગે છે, સન્માન, કર્તવ્ય, નિષ્ઠા,
એ આ આધુનિક સ્વાર્થી દુનિયા સામે ટકી જ નથી શકતા.
બિલકુલ.
પણ પેલો મુદ્દો પણ વિચારવા જેવો છે કે ટોની જે પરંપરા બચાવવા મથે છે એ હેટન એબી પોતે જ એક નકલ છે, ઓરિજિનલ નથી. તો શું વો એમ કહેવા માંગે છે કે જે જૂના મૂલ્યો માટે ટોની લડે છે એ પોતે જ કદાચ નબળા પડી ગયા હતા અથવા કૃત્રિમ હતા?
હા, એ પ્રશ્ન ચોક્કસ ઊભો થાય છે. આધુનિકતા તો પોકળ છે જ, પણ શું પરંપરા ખરેખર એટલી મજબૂત હતી? નવલકથા કોઈ સહેલો જવાબ નથી આપતી.
ના, બિલકુલ નહીં.
એ તો બસ આપણને અસ્તિત્વની વાહિયાતતા અને નિરાશાનો અનુભવ કરાવે છે. ટોનીની જે હાલત થાય છે
એ બતાવે છે કે ભલમનસાઈની, સજ્જનતાની કદાચ આ દુનિયામાં કોઈ કિંમત નથી, અથવા તો બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે.
એનું ભાગ્ય એટલું બધું ક્રૂર લાગે છે, અપ્રમાણસર. આપણને સવાલ થાય કે આવું કેમ.
હા, અને વોની લખવાની સ્ટાઇલ જુઓ, એકદમ ઠંડી, નિર્લેપ, જાણે દૂરથી બધું જોયા કરે છે. ભયાનક ઘટનાઓનું વર્ણન પણ એકદમ સપાટ રીતે.
અને આનાથી અસર વધુ ઘેરી બને છે નહીં. આપણે પોતે પેલી લાગણીઓની ખાલી જગ્યા ભરવાનો પ્રયત્ન કરીએ છીએ. એમનો કટાક્ષ, પેલું ડાર્ક હ્યુમર, શરૂઆતમાં હસવું આવે
પણ અંતે એ હાસ્ય થીજી જાય છે, એક બેચેની રહી જાય છે મનમાં.
ખરેખર આ વાંચીને ઉદાસી લાગે અને નૈતિક રીતે અસ્વસ્થતા પણ. પાત્રોની મૂર્ખાઈ પર, એમના દંભ પર કદાચ હસીએ, પણ એમના કર્મોના ફળ એટલા ભયાનક છે કે
હચમચી જવાય. ટોની માટે ખરેખર દયા આવે. શું એની ભૂલ એટલી મોટી હતી કે એને આવી સજા મળે?
અને આ જ સવાલ આપણને પૂછવા મજબૂર કરે છે કે શું આપણો સમાજ ખરેખર એક શણગારેલું જંગલ જ છે, જ્યાં ટકી રહેવાના નિયમો એટલા જ નિર્દય છે?
ચોક્કસ. આ કૃતિ પરંપરા વિરુદ્ધ આધુનિકતા, સંબંધોનું તૂટવું, મૂલ્યોનું પતન, આ બધા પર બહુ ગંભીર સવાલો ઊભા કરે છે.
ટોનીનો પરંપરા પ્રેમ કદાચ જૂનવાણી હતો, પણ શું બ્રેન્ડા અને લંડનનો સમાજ જે આધુનિકતા બતાવે છે એ સારો વિકલ્પ છે?
મને લાગે છે કે આ નવલકથા એ બતાવે છે કે જ્યારે સમાજનો નૈતિક પાયો જ હલી જાય ત્યારે વ્યક્તિ કેટલી લાચાર થઈ જાય છે, કોઈ આધાર જ ન રહે. અને એટલે જ કદાચ આજે પણ, લગભગ 90 વર્ષ પછી પણ, એ હેન્ડફુલ ઓફ ડસ્ટ આટલી પ્રસ્તુત લાગે છે, આપણને આપણા સમય અને સમાજ સામે જોવાની ફરજ પાડે છે.
અને એ વિચારતા મૂકી દે છે કે ક્યાંક આપણે પણ અજાણતા આપણી માન્યતાઓને, આપણા આદર્શોને, આપણા પોતાના હેટન એબીને બચાવવાના પ્રયાસમાં કોઈ અદૃશ્ય મિસ્ટર ટોડના કેદી તો નથી બની રહ્યા?
ખરેખર વિચારવા જેવી વાત છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.